જોતા રહે છે તે શ્રી સમૂહને હું વંદન કરું છું. કર્મોના ક્ષય અર્થે હું સિદ્ધ પરમાત્માને પરમ ભક્તિપૂર્વક વંદન કરું છું. તે સિદ્ધાત્માઓ નિશ્ચય રીતો પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારથી સર્વ લોક અલોકને નિસંદેહપણે પ્રત્યક્ષ જુએ છે, પણ પર પદાર્થમાં તન્મય થતા નથી, સ્વસ્વરૂપમાં જ તન્મય હોય છે. જો પરદ્રવ્યને તન્મય થઈને જાણે તો પરના સુખ દુઃખથી પોતે પણ સુખી દુઃખી થાય, પણ તેમ કદાપિ થતું નથી. વ્યવહારથી સૂક્ષ્મ સ્થૂલ સર્વ દ્રવ્યોને સિદ્ધાત્માઓ કેવળ જ્ઞાને કરી પ્રત્યક્ષ નિસંદેહપણે જાણે છે, પણ કોઈ પણ પદાર્થમાં રાગ દ્વેષ કરતા નથી. જો તેઓ કોઈ પદાર્થને રાગદ્વેષપૂર્વક જોવે જાણે તો આત્મા રાગદ્વેષ ઓળખાય અને તેથી મહાદોષની પ્રાપ્તિ થાય. માટે એમ નિશ્ચિત થયું કે સિદ્ધ પરમાત્મા નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, પરમાં નહીં, અને પોતાની જ્ઞાયક શક્તિએ કરીને સર્વને પ્રત્યક્ષ જુએ છે તથા જાણે છે. નિશ્ચયથી જે સ્વસ્વરૂપની સ્થિરતા કહી છે તે જ સર્વ પ્રકારે આરાધવા યોગ્ય છે.
અશરીરી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરી હવે તે સિદ્ધ સ્વરૂપ તથા તેની પ્રાપ્તિના ઉપાયો બતાવનાર એવા શ્રી અરિયંત ભગવાનને નમસ્કાર કરું છું, જે કેવળ દર્શન, કેવળ જ્ઞાન તથા કેવળ સુખ સ્વભાવમય છે તથા જેઓએ જીવાદી પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કર્યા છે તે અરિયંતોને હું ભક્તિભાવે નમન કરું છું. કેવલ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય રૂપ જે સહજ આત્મસ્વરૂપ પરમાત્મા તત્વ છે તેની યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન અને અનુભવરૂપ અભેદ રત્નત્રયમાં જેવો પરિણમ્યા છે તથા સુખ દુઃખ જીવન મરણ લાભ અલાભ શ્રી વિતરાગનો આત્મદર્શક ઉપયોગ ઉપદેશ પામી જે અનંત ચતુષ્ટય યુક્ત થયા છે ત્યાર પછી જેઓએ જીવાદી પદાર્થ કે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષનો અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રરૂપ ભેદ અભેદવાળા મોક્ષ માર્ગનો પણ ઉપદેશ કર્યો છે એવા જીનવરોને હું નમ્રભાવે પ્રણામ કરું છું. અહીં અરિયંતના ગુણ સ્વરૂપ એવું જે પોતાનું આત્મ સ્વરૂપ છે તે સર્વદા સર્વ પ્રકારે ઉપાદેય છે.
અહીંયા કોને નમસ્કાર થયા છે? અરિયંતને. એટલે આ ગાથામાં અરિયંતનું સ્વરૂપ આપ્યું છે. અગાઉ જે નમસ્કાર પાંચ ગાથાઓ આવી તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા છે. ગ્રંથના પ્રારંભની અંદર મંગલાચરણ કરે અને મંગલાચરણની અંદર પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરે, કારણ કે જે પરમાત્મા પ્રકાશવો છે, પરમાત્માનું સ્વરૂપ, શુદ્ધાત્માનું સ્વરૂપ, એ પરમાત્મા પ્રકાશવા માટે જેમણે એ સિદ્ધ કરી છે જે વસ્તુ, એમને નમસ્કાર કરીને ગ્રંથના પ્રારંભમાં. એટલે સિદ્ધના જે ગાથાઓ છે તે ગાથાઓ પણ વાંચવી, એમાં સિદ્ધ પરમાત્માના બધા ગુણો આપ્યા છે. એક એક ગાથામાં સિદ્ધ પરમાત્માના ગુણો જ છે. એ વાંચવા, વિચારવા, મનન કરવું, ચિંતન કરવું, કેમ કે એ વસ્તુ વિશે આપણે વિચારણા તો કરી જ છે અને છતાં આની અંદર સ્પષ્ટ ફરીથી આવે છે. એવી રીતે અરિયંતના ગુણો, આમાં કોઈ જગ્યાએ કંઈ પ્રશ્ન હોય તો કરવો, અરિયંતના ગુણની વાત આવી કે સિદ્ધની આવી, તો કોઈ જગ્યાએ કોઈ ગુણ વિશેષ કંઈ સમજવાનું હોય તો કહ્યું, નેતા કાંઈ નથી ને આમ થાય એવું બધું કંઈ મનમાં વિકલ્પ નહીં લાવવાના. સ્વાધ્યાયની અંદર, સ્વાધ્યાયમાં આપણો જાતે પાછો અભ્યાસ એ બહુ જરૂરી છે. તો અહીંયા કંઈ અરિયંત પરમાત્માની અંદરની શું વાત મૂકી છે, ગાથાની અંદરના અનુવાદની અંદર લગભગ બધું આવી જાય કે કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ સુખ સ્વભાવમય છે, અને જેવોએ જીવાદી પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કર્યા છે. તો જગતના પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કરનાર કોણ? અરિયંત. એણે જીવ આદિ એટલે કે જીવ અને અજીવ તમામ પદાર્થોને યથાર્થપણે પ્રકાશિત કરનાર, ઉપદેશ કરનાર, માર્ગને આલોકિત કરનાર, તત્વને ઓળખાવનાર એ કોણ છે? અરિયંત છે. અને એ તો સિદ્ધ છે, એ તો સિદ્ધ થઈ ગયા આના આધાર ઉપર, પણ ઓળખાવનાર છે એ અરિયંત છે. તો એની અંદર પછી કોઈ બીજી વાતમાં વિશેષ, એમણે નિર્વિકલ્પ સમાધિપૂર્વક વિતરાગનો આત્મદર્શક ઉપદેશ પામી જે અનંત ચતુષ્ટય યુક્ત થયા છે, ત્યાર પછી જે જીવોએ જીવાદિ પદાર્થ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષરૂપ મોક્ષનો અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ભેદ અભેદવાળા મોક્ષ માર્ગનો પણ ઉપદેશ કર્યો છે એવા જીનવરો, જીનવરો એટલે અરિયંત, અને બીજા વિશેષ અર્થની અંદર કહીએ તો તીર્થંકરો, કેમ કે માર્ગનો ઉપદેશ કરવાનું પૂર્ણ જેને કહીએ સામર્થ્ય એ તીર્થંકરનો, બાકીના બધા કેવડી સામાન્ય કેવડી છે. કેવડીમાં બે ભાગ, કયા કયા? સામાન્ય કેવડી, તીર્થંકર કેવડી. બધા જ કેવડી જ્ઞાન અપેક્ષાએ સરખા છે, માત્ર ઉપદેશકપણાની અર્થે અને માર્ગને પ્રકાશિત કરવા અર્થે જ એનો ભેદ છે કે એણે પૂર્વે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે અને એમને યથાસ્થિત જે કંઈ પોતાનો અનુભવ છે એ કહેવાનું એમની વાણીમાં 35 અતિશય યુક્ત સામર્થ્ય છે જે અન્ય કેવડીમાં નથી. કેવડી જાણે બધું પણ માર્ગ પ્રકાશિત કરી શકે નહીં, એમ આત્મજ્ઞાની ગુરુ જાણે બધું પણ સદગુરુ સિવાય કોઈ માર્ગ પ્રકાશિત કરી શકે નહીં. કારણ કે સદગુરુમાં આત્મજ્ઞાન ઉપરાંત પરમશ્રુતપણું અને અપૂર્વ વાણી આ બે ગુણ જે છે એ આવશ્યક છે. એ જો ન હોય તો એ ગુરુ સાચા પણ માર્ગ પ્રકાશી શકે નહીં. એટલે કૃપાળુ દેવે પણ સદગુરુના લક્ષણમાં શું કીધું? મુખ્યપણે ઉપદેશક અને માર્ગ પ્રકાશક ગુરુના અમે લક્ષણ કીધા છે. 832-37 નો પત્ર આપણને પાછું જરા અનુસંધાન કરો કે અમે જદગુરુ કહેતા કોની વાત કરીએ છીએ, તો કે મુખ્યપણે બધા આત્મજ્ઞાની સાચા ગુરુ છે, પરંતુ સદગુરુ કોણ હોઈ શકે? એમ બધાય કેવડી છે પણ તીર્થંકર કોણ હોઈ શકે? માર્ગને પ્રકાશિત કોણ કરે? શાસન સ્થાપિત કોણ કરે? તીર્થની સ્થાપના કોણ કરે? સંપૂર્ણપણે માર્ગ સિદ્ધપણાને પ્રાપ્ત કરવાનો, માર્ગની સંપૂર્ણતા પ્રકાશિત કરી શકે એવું જગતમાં તત્વ કયું? તીર્થંકર. સંયોગી ભરી પાછા તમે ગરબડ કરશો. સંયોગી કેવડી, બધાય સહયોગી કેવડી છે. અરિયંત બધા સહયોગી કેવડી છે. જીન બધા સહયોગી કેવડી છે. એમાં એક જ એ બધા સામાન્ય કેવડી છે અને અહીંયા એક તીર્થંકર કેવડી. તીર્થંકર કેવડી માર્ગને પ્રકાશિત, બીજા કેવડીઓ માર્ગને પ્રકાશતા નથી. એની સાથેના જે કંઈ હોય એની અંદર એ બધા ભાગ લે પણ માર્ગને પ્રકાશન ન કરે. એ તો તીર્થંકર જ માર્ગનું પ્રકાશન કરે. એટલે શાસન પાર્શ્વનાથનું પૂરું થાય પછી કોનું આવે? મહાવીરનું આવે. તો વચમાં કેવડી નથી થયા. તો વસ્તુના શાસનના સ્વરૂપને સમજી લઈએ એટલે આપણી સ્પષ્ટતા જે છે એક એક ગાથામાં સ્પષ્ટતા થવી જોઈએ. કેવડી એટલા માટે કે તીર્થંકર કેવડી છે માટે એનો ધર્મ, એમાં તમે બરોબર લક્ષ રાખો. કેવડી શબ્દ મહત્વનો છે, એને પૂર્ણ જ્ઞાન હોવું આવશ્યક છે, પૂર્ણ જ્ઞાન હોવું આવશ્યક છે. પછી એની પાસે ઉદય હોય કે ન હોય, કોઈ મુખ કેવડી હોય, કોઈ પોતાના સમુદાય પૂરતું જ એની વાતચીત ચાલતી હોય, એ આખું સમગ્રપણે લોકમાં ધર્મની સ્થાપના ન કરે, શાસનની સ્થાપના ન કરે, એ તીર્થંકર કરે. એટલે એ આખી વ્યવસ્થા છે. હવે એની અંદર આપણે ચર્ચા કરવા માંગીએ કે મહાવીર પછી તો કેવડી થયા, કોઈ શાસનની સ્થાપના નથી કરી. પ્રકાશ હોવો, સ્થાપવો, ઉપદેશ કરવો, માર્ગ પ્રકાશક તરીકેનો એનો ઉપદેશક ન ગણે, એ બધું સમજાવી શકે, બધું સમજાવે. જેમ કહ્યું કે કોઈ આત્મજ્ઞાની પુરુષ હોય તો એના સત્સંગમાં એની પાસે કોઈ બેઠા હોય તો વાત બધી સમજાવે. આત્મજ્ઞાન ત્યાં તે સાચા ગુરુ છે, એ વાત કરે છે, કાંઈ ખોટી નથી. પરંતુ વાતને જે આખી અપૂર્વ પરમશ્રુતપણું જે હોવું જોઈએ, સમગ્ર અધ્યાત્મના નય નિક્ષેપ સમગ્ર દર્શનનો એની પાસે તાત્પર્ય હોવું જોઈએ, એ કદાચ ન પણ અભિવ્યક્તિ ન હોય, વાણીના અતિશય ન હોય. તીર્થંકરને વાણીના અતિશય છે, 35 અતિશય એ વાણીથી યુક્ત છે. તો કેવડી જાણે બધું, એ અજ્ઞાનતા નથી, પરંતુ અભિવ્યક્તિ નથી. જાણવું એક વાત છે અને પ્રકાશવું બીજી વાત છે. ખ્યાલ આવે છે? જાણવું એક વાત છે અને પ્રકાશવું એ બીજી જ વાત છે. એનું આખી પુણ્ય પ્રકૃતિ છે. તો અહીંયા સિદ્ધ પરમાત્મા પછી અરિહંત પરમાત્માનું મહત્વ શું કામ વધારે છે? સિદ્ધ થવા માટેનો જે રસ્તો છે, જે માર્ગ છે, એ બતાવે છે. નહીં તો આપણે એમ કહીએ કે તો પછી સિદ્ધની જ આપણે ઉપાસના કરીએ, પણ સિદ્ધ પાસેથી માર્ગ મળતો, સિદ્ધ માર્ગ ના બતાવી શકે. ઓળખાત એટલે કૃપાળુદેવ લખ્યું છે 837માં કે એ જો ન હોત તો સિદ્ધને ઓળખાવત કોણ? સિદ્ધપદ શું છે? પેલા સિદ્ધપદ છે આખું, અને સિદ્ધપદ તો અયોગી છે, અરૂપી છે. આ કેવી રીતે ઓળખાવવું? આ ઓળખાવવાનું સામર્થ્ય જેનામાં પરિપૂર્ણ રીતે છે એ અરિહંત છે. અને એ અરિહંતની પ્રતિકૃતિ લઘુ સ્વરૂપ એ સદગુરુ છે. અરિહંત પરમ ગુરુ છે, આ સદગુરુ છે. એટલે એ કક્ષાની અંદરનો પુરુષ છે, જેને ને તેને સદગુરુ શબ્દ મુકાય નહીં. કેમ કે માર્ગ પ્રકાશક અને ઉપદેશક પણ જેનામાં ન હોય, અથવા એવા ગુણો જેનામાં અંશે ન ખીલા હોય, પૂર્ણ થાય તો અરિયંત અને અંશે હોય તો એ સદગુરુ. આત્મજ્ઞાની તો ખરા, આત્મજ્ઞાની તો માસ્તુસને પણ જ્ઞાન થઈ ગયું, પણ માસ્તુસ ધર્મની સ્થાપના કરી ન શકે. જેને જેને કેવળ જ્ઞાન થયું, થઈ જાય તો ગચ્છકુમારને થઈ ગયું. ગમે તે થાય, બધું મોક્ષે સિદ્ધ થાય. બંધ થઈ જાય નહીં, એ સમગ્રપણે લોકની અંદર માર્ગની સ્થાપના ન કરી શકે, એવું એનું બળ ન હોય, એવું એનું પુણ્યબળ અધૂરું, ઓછું પડે, ઓછું પડે. ઘણી વાર ઘણા જાણતા હોય પણ આપણે છતાં આપણું બળ ઓછું પડે. મુખ કેવડી હોય એમની પાસે તો એને તે ક્ષણે તો પેલા અંતર્ગત કેવડી કહે છે, એને કેવળ જ્ઞાન થાય ને નિર્વાણ થઈ જાય, સમય જ ન રહે કઈ. પણ એ બધી ચર્ચામાં આપણે ન પડીએ. મુશ્કેલી એ થશે કે આપણે પછી બિન ઉપયોગીમાં એટલા બધા ચર્ચામાં ચડી જઈએ છીએ કે મૂળ વાત આપણે ભૂલે, અને પછી જે જાણ્યું હોય ને એ બધું વચમાં વચમાં બોલા કરી યાદ આવે ને એટલે, અને એની અરે કાંઈ સંબંધ ન હોય, આ વાત સાથે કાંઈ સંબંધ ન હોય. અહીંયા એમણે અરિહંત પરમાત્માને નમસ્કાર કર્યા છે, કારણ કે આ પરમાત્મા જે છે એ કહે છે કે જીવાદિ પદાર્થ કે કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષનો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ ભેદ અભેદ વાળા મોક્ષ માર્ગનો પણ ઉપદેશ કર્યો છે. એવા જીનવરોને હું નમ્ર ભાવે પ્રણામ કરું છું. અહીં અરિયંતના ગુણ સ્વરૂપ એવું છે, પોતાનું આત્મ સ્વરૂપ છે તે સર્વદા ઉપાય. એ તો એમની એમાં અરિયંતમાં એક પદ છે, એમાં બધો સમાવેશ થઈ ગયો. પછી એના ભાગ પડે કોઈ બેન, ચાર અનંત ચતુષ્ટય બધાને પ્રગટ થયા છે. હા, એની એનું પેલી ઓળખ કે ચાર ઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે અને ચાર અનંત ચતુષ્ટય જેમને વિશે પ્રગટ છે, આ બધા કેવડી છે. પણ દરેક કેવડી માર્ગની સ્થાપના ન કરે. ભગવાનના 2 કરોડ કેવડી હોય તો બધા માર્ગ સ્થાપના કરે, બધા માર્ગ પ્રકાશક કરે. અરે, તીર્થંકરની પરસદામાં કેવડીઓ બેઠા હોય, ખ્યાલ આવે છે? તીર્થંકરની પરસદામાં કેવડી બેઠા હોય, હા, છતાં 1500 તાપસને કેવડનન થયું અને જતા હતા તો ગૌતમ સ્વામી એને કહ્યું કે તમે આ પરસદામાં આવો. ભગવાને કહ્યું કે ગૌતમ એ બરોબર છે, બધા કેવડીની પરસદામાં. ગૌતમને તો સાધુની આચાર્યની પરસદામાં બેસવાનું હતું. તો વસ્તુને આ બધા આપણે શબ્દો જે છે, વિતરાગ, જૈન, અરિહંત, કેવડી, તીર્થંકર, આ બધા સમાનાર્થી શબ્દો છે. પણ સૂક્ષ્મતા એ ભેદ છે, કેમ કે શબ્દ છે માટે ભેદ તો હોવો જ જોઈએ, ક્યાંક હશે. પણ કયો છે એ સૂક્ષ્મતા એ આપણાથી પકડાય નહીં, એટલે આપણે બધું એક કરીએ. એક કરીએ એનો વાંધો નથી, પણ પાછું જ્યાં ન હોય ત્યાં એક ઠોકી દઈએ. આ બધું એક જ છે, સમજી ગયા? બરોબર છે કે કેવડી મેં અરિયંતમાં કાંઈ ભેદ નથી, કેવડી મેં અરિ તીર્થંકરમાં કાંઈ ભેદ નથી, એ બધું બરોબર છે. એ અપેક્ષાએ ત્યાં જ્ઞાન અપેક્ષાએ, ગુણ અપેક્ષાએ, પદ અવસ્થાએ, અપેક્ષા અવસ્થા અપેક્ષાએ બધું બરોબર છે. પણ જ્યાં એક વિશેષ એના ગુણની વિશેષની વાત આવતી હોય ત્યારે તો એ ભેદ છે જ. અને ત્યારે ઓલો શબ્દ મૂકી દઈએ તો શું થાય? ગરબડ થઈ જાય. કાંઈ કાંઈ એનો મતલબ કે કાંઈ સમજતા જ નથી, બોલા કરે છે, સમજણ કાંઈ નહીં. જે શબ્દ મગજમાં આવ્યો હોય વિચાર નથી જ્યારે કહીએ છીએ. એટલે આજે જ્ઞાનનો ઉઘાડ થાય આપણો, એ આ રીતે થાય. વિચાર કરે તો જ, માત્ર સ્વાધ્યાય કરે એટલે ન થાય. એટલે અહીંયા કે એક એક જ્યારે ગાથા વાંચી જાય ત્યારે ગાથાની અંદર વિશેષતા શું આવી એ પકડી લેવી જોઈએ. અને એમાંથી એનું વિશેષ સ્વરૂપ જે બતાવે એ આપણે પકડે. કેમ કે મોક્ષ માર્ગનો ઉપદેશ કર્યો છે. આ શબ્દ મહત્વનો એ છે કે મોક્ષ માર્ગ બતાવે છે. સદગુરુ એ માર્ગ પ્રકાશક છે, કેવડી છે એ માર્ગ પ્રકાશક છે, અરિયંત અથવા તો તીર્થંકર જેને કહીએ આપણે એ માર્ગ પ્રકાશક છે આગળ. અને ત્યાર પછી એટલે આ 2 જે 5 ગાથા તો સિદ્ધના નમસ્કારમાં બધા સિદ્ધના જુદા જુદા જેને કહે ગુણ છે સિદ્ધના. કેમ કે સિદ્ધ પરમાત્મા એ જ જીવનું લક્ષ્ય છે, એ જ જીવનું સાચું સ્વરૂપ છે, એ જ જીવનું પરમાત્મા સ્વરૂપ છે. આ પરમાત્મા પ્રકાશ છે તો આ પરમાત્મા સ્વરૂપ જીવનું શું છે એ પ્રકાશિત કરવા માટે આ આચાર્યશ્રીએ ગ્રંથની રચના કરી છે કે હે જીવ, તારે કયું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે? તો તારું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. અને પરમાત્મા સ્વરૂપ કોણે પ્રાપ્ત કર્યું છે? સિદ્ધ પરમાત્મા. માટે સિદ્ધના 5 જે વંદન કર્યા છે એની અંદર એક એક ગુણ આપ્યો છે, એક એક એની સ્થિતિ આપી છે. એ આપણે વાંચવું વિચાર, અને એમાં કંઈ તકલીફ પડે તો એને આપણે વિશેષ વિચારણા કરી શકીએ. એમાં સિદ્ધ એને ભૂતકાળના કીધા છે, ચાલુ કીધા છે, અને ભવિષ્યકાળે થનારા પણ કહ્યા છે. 3 પ્રકારનું એવી રીતે કહ્યું છે. અને છેલ્લે એનું સમાપન તો એ જ આપ્યું છે કે શુદ્ધાત્મા જ ઉપાદેય છે અને તેની પ્રાપ્તિનો ઉપાય નિર્વિકલ્પ સમાધિ છે. ઉપાદેય શું? શુદ્ધાત્મા. બાકીનું એકેય પદ સાધકને લક્ષ્યની દ્રષ્ટિએ ઉપાદેય નથી. ઉપકારી છે, ઉપાદેય નથી. ઉપાદેય પોતાનું પરમાત્મા સ્વરૂપ, અંતરાત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય ને કોઈ ઇતિશ્રી સમજી લઈએ તો રોકાઈ જાય. એટલે થોડી વાત ઉપયોગ સાથેની સૂક્ષ્મતાની છે, પણ કંઈ વાંધો નહીં. તત્વના ગ્રંથો વાંચવાથી જ તત્વની દ્રષ્ટિ ખુલે, એટલે એ દ્રષ્ટિએ આપણે વાંચતા જઈએ અને વાંચવાની અંદર જે જે વસ્તુ આપણે પકડાતી જાય એ પકડવી, અને જ્યાં આપણને થોડો વિશેષ વિચારણાનો અવકાશ લાગે ત્યાં એની વાત આપણે વિચારી શકીએ. સત્સંગનો એ લાભ છે. તો આપણે આગળ વધશું. સિદ્ધના ગાથાઓમાં કોઈને કાંઈ પ્રશ્ન, 5 દિવસ સુધી પુસ્તક આપ્યું તું ઘરે લઈ જવા, લઈ ગયા છો એ સરસ વાત છે, પણ પછી કઈ છે કઈ કહેવાનું? સુષ્મા બેન કઈ, સ્વાતિ બેન ચાલ હવે આગળ વધશું. તો શું ક્યાં વાત કરીએ છીએ? સાતમી ગાથા લઈને છઠ્ઠી, છઠ્ઠી પૂરી થઈ ને. છઠ્ઠી ગાથા અરિહંતની હતી, 5 સુધીની ગાથા હતી સિદ્ધ પરમાત્માની હતી, અને સિદ્ધ પરમાત્માનો તો એણે ભાગ કર્યા હતા. ભૂતકાળમાં જે થઈ ગયા છે તે, વર્તમાનમાં જે વિદ્યમાન છે તે, અને અનાગત કાળે પણ જે થવાના છે, કારણ કે પરમાત્મા સ્વરૂપ ત્રણેય કાળમાં એક જ સરખું હોય. એટલી સરસ વાત મૂકે એની અંદર, આમાં દરેકમાંથી કંઈ ને કંઈ ખેંચી લેવાય. કે ભાઈ ભવિષ્યમાં થનારા છે એની વાત મૂકી, તો કે હા થનારા છે એની વાત મૂકી, કેમ કે બીજા ન હોય, એનું સ્વરૂપ આ જ હોય. સિદ્ધાંત કેટલો શાશ્વત છે કે ત્રણ કાળમાં પણ જેમાં ફેરફાર ન થાય. આ કાળનો સિદ્ધ અને આગામી કાળનો સિદ્ધ એની અવસ્થામાં કંઈ બદલ ખરો? તો શુદ્ધ આત્મ સ્વરૂપ એ સત છે, અને સત એની વ્યાખ્યા શું? ત્રણેય કાળમાં જેનું હોવાપણું છે અને તે જ, એમાં કંઈ ફારફેર નહીં. તો ભૂતકાળનું સત જરા 15 આની અથવા 17 આની, વર્તમાનનું સત 15 આની, અને આવતું ભવિષ્યનું સત 8 આની. એ આપણો વ્યવહારનું ગણિત છે. વ્યવહારમાં આપણે કહીએ કે પેલા બહુ સાચું હતું ને, હવે તો ભાઈ આ માન રૂપી એકાને બેને, અને હવે પછી તો જોજો કાંઈ નહીં હોય. કાળ અપેક્ષાએ આપણે આ બધી વ્યાખ્યા કરીએ, પણ સતની આવી વ્યાખ્યા થઈ શકે નહીં. એ તો વ્યવહારિક સત છે, જે અસત્ય છે એની કેટેગરી આપણે કરી શકીએ, એની શ્રેણી પાડી શકીએ, આમાં પડે. તો સિદ્ધના નમસ્કાર કરીને કહે છે કે સિદ્ધ પદ તો ત્રણેય કાળમાં સમાન છે. આત્માનું જો પરમાત્મા પદ છે, હે જીવ, એ પરમાત્મા પદ જે આત્માનું, એની ઓળખાણ કર, એની આરાધના કર, ત્રણેય કાળમાં એક જ છે. હા, એટલે જે થવાની છે એની જ આરાધના થાય, પછી કંઈ કોઈ અધૂરા સ્વરૂપની આરાધના ન થાય. જે આપણે કહીએ છીએ ને કે નીચું નિશાન માફ નહીં, નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. પછી આપણે કંઈક આ કાળમાં તો હોય ને એવું, સિદ્ધમાં થોડુંક હાલે આપણે સિદ્ધ થવું જ, પણ હવે જરાક પૂરેપૂરું ન થવાય આ કાળમાં. કાળ અપેક્ષાએ સિદ્ધત્વની અવસ્થામાં કોઈ ભેદાભેદ સંભવે નહીં. જ્યાં એ વિકલ્પ આવે ત્યાં સમજી લેવું કે આપણી વ્યવહારિક દ્રષ્ટિ છે, તત્વની દ્રષ્ટિ નથી. તત્વની દ્રષ્ટિમાં કોઈ ભેદ ન આવે. એક હોય એ ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એટલે આ જે મોક્ષ માર્ગનો ઉપદેશ કરનાર અરિહંત પરમાત્મા છે, એ કેવા માર્ગનો ઉપદેશ કરે છે? કે જે ત્રણેય કાળમાં એક જ છે, એક જ છે ત્રણેય કાળમાં. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર, એ પરમાર્થને પ્રેરવા માટેના વ્યવહારમાં ફેર પડે. કાળ અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ, દેશ અપેક્ષાએ, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, એ ભેદ હોઈ શકે છે, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ. અભેદ માર્ગનો જે પ્રકાશિત કરે છે એવા અરિયંત પરમાત્મા, કેમ કે સિદ્ધ થવાનો માર્ગ એક જ છે, સિદ્ધનું સ્વરૂપ એક છે. એ બરોબર છે. એટલે એમાં વાત એ આવે કે સર્વ જીવ પ્રત્યે તારે આ પ્રેમ ભાવ રાખવો, બસ આસાધના ન કરી. કેમ કે સૌથી મોટું કર્મ જીવની આસાધનાથી બંધાય, અથવા વિરાધના જેને કહેવાય. આસાધના શબ્દ તો પ્રત્યક્ષ હોય તો થાય, વ્યવહાર છે. આસાધના વ્યવહારનો શબ્દ છે, અને વિરાધના કોઈ પણ જીવની વિરાધના ન, કોઈ પણ પ્રકારે, કારણ કે એ સંભાવ્ય સિદ્ધ છે. માટે તો જીવ મૈત્રી શબ્દ મહાવીરનો ઓળખાય, અને જીવ મૈત્રી ઓળખાય તો મહાવીરના અહિંસામાં મૂળમાં આ ભાવ છે, સર્વાત્મમાં સમદ્રષ્ટા. આ મૂળ વાત, એના આધાર ઉપર અહિંસા છે. આ અહિંસા તો આ કરવું ને તે કરવું એના આધાર ઉપર નથી, તો બધા આપણા સ્થૂળ પરિમાણો છે. આપણે અહિંસાની અત્યારે વાત કરી છે જગતમાં કેવી સ્થૂળ સુપરફ્લુઅસ સપાટી ઉપરની વાત છે. આમ અહિંસા છે ને આમ હિંસા છે. હિંસા અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ જીવની સ્થિતિ શું છે એના ઉપર. કોઈ પણ જીવ છકાઈનો ત્યાં ક્યાં વિરાધના પામે છે, એ સ્થિતિ એ પ્રવૃત્તિ એના આધાર ઉપર હિંસા અહિંસાનું મૂલ્યાંકન જૈન દર્શનમાં કહેવાય. એટલે મહાવીરના ધર્મનું સૂત્ર અહિંસા, અહિંસા પણ, અને પાંચ મહાવ્રત સ્વરૂપ પણ અહિંસા. બાકીના ચાર મહાવ્રત અહિંસા વ્રતને પોષણ. ચાલો આગળ સાતમી ગાથા.
સાતમી ગાથા. મુનિયો પરમાત્મા જોઈએ પરમ સમાધિ સ્થિત, પરમાનંદ શું હેતુ હો પરમેશ્વરી ત્રણ સ્થિત. જે મુનિઓ પરમ સમાધિને ધારણ કરીને જ્ઞાન ચક્ષુથી પરમાત્માને દેખે છે, તે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણેય પરમાત્માની પરમાનંદની પ્રાપ્તિને અર્થે નમસ્કાર કરીને પરમાત્મા પ્રકાશને હું કહીશ. અનુપચરિત અશુદ્ધ અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા અને દ્રવ્ય કર્મ નો કર્મનો સંબંધ છે, તથા અશુદ્ધ નિશ્ચય નહીંથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણ પર્યાય અને નર નારકાદિ વિભાવ દ્રવ્ય પર્યાયનો પણ આત્માની સાથે સંબંધ છે, તો પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજાત્મામાં ઉપર કહેલો કોઈ પ્રકારનો સંબંધ નથી. એવું જે ચિદાનંદ ચિદરૂપ એક અખંડ સ્વભાવવાળો શુદ્ધ સહજાત્મ તત્વ છે, તે જ સર્વ પ્રકારે સત્ય છે, તે જ પરમાર્થરૂપ છે, પરમાર્થરૂપ સમયસર કહેવાય છે. તે શુદ્ધાત્મ તત્વ જ સર્વ પ્રકારે ઉપાધ્યભૂત છે અને તે સ્વયં સકલ પદાર્થો હોય છે, તજવા યોગ્ય છે. એવી જળ મલિન અને અવઘડ આદિ દોષોથી રહીત દ્રઢ પ્રતીતિ થવી શ્રદ્ધા થવી તે સમ્યકત્વ કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત તે સમ્યક દર્શન રૂપે પરિણમન તે દર્શનાચાર છે. ઉપરોક્ત શુદ્ધ સજાત્મ સ્વરૂપમાં જ સંશય વિપર્યય અને અનધ્યવસાય રહીત જે સ્વસંવેદનરૂપ ગ્રાહક બુદ્ધિ થવી તે સમ્યક જ્ઞાન છે, તેમાં આત્મપરિણીતિ થવી તે જ્ઞાનાચાર છે. સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી જે નિત્ય આનંદમય નિજરસનો આસ્વાદ નિશ્ચર અનુભવ તે સમ્યક ચારિત્ર છે. તેનું જે આચરણ એટલે તે રૂપે પરિણમવું તે ચારિત્ર આચાર છે. પરવસ્તુની અભિલાષાનો ત્યાગ કરી આનંદમય શુદ્ધ સજાત્મ સ્વરૂપમાં તપવું તે તપ છે, અને તેમાં તપમાં પરિણમવું તે તપાચાર છે. પોતાની શક્તિને છુપાવ્યા સિવાય શુદ્ધ સજાત્મ સ્વરૂપમાં પ્રવૃત્તિ કરી તે વિર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કયા છે. વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે છે. નિશંકિત આદિ આઠ ગુણોવાળા બાહ્ય દર્શનાચાર છે. કાલ વિનય આદિ આઠ ભેદવાળો બાહ્ય જ્ઞાનાચાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા નિર્ગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે. અનુસરણ આદિ બાર ભેદવાળો બાહ્ય તપાચાર છે, તથા સ્વયંમાં પોતાની શક્તિને ન ગુપવારૂપ બાહ્ય વિર્યાચાર છે. જેઓ ઉપરોક્ત પંચાચારમાં પોતે પ્રવર્તે છે તથા મોક્ષ અભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે, તેઓને હું નમું છું. પંચાસ્થિ કાય, ષડદ્રવ્ય, સાત તત્વો તથા નવ પદાર્થોમાં નીચ શુદ્ધ જીવાસ્થિ કાય, નીચ શુદ્ધ જીવદ્રવ્ય, નીચ શુદ્ધ જીવતત્વ, નીચ શુદ્ધ જીવ પદાર્થ જે પોતાના શુદ્ધ ભાવરૂપ છે તે જ ઉપાદેય છે, તેથી અન્ય સર્વ હેય છે એમ ઉપદેશે છે, તથા શુદ્ધાત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને આચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક જે નિશ્ચય મોક્ષ માર્ગ છે તે માર્ગનું જેવું કથન કર્યા કરે છે તે ઉપાધ્યાયોને વંદું છું. શુદ્ધ જ્ઞાન દર્શન સભા વાળી શુદ્ધ સહજાત્મ તત્વની આરાધના રૂપ વિતરાગ નિર્વિક સમાધિની જે સાધે છે તે સાધુને હું નમસ્કાર કરું છું. આમ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં રમતા અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુરૂપ પંચ સજાત્મ સ્વરૂપ પરમગુરુ સદા નમસ્કાર કરવા યોગ્ય તથા આરાધ્ય યોગ્ય છે. આમાં પંચપરમેશ્વર જ્યાં છેલ્લા ત્રણ પછી આચાર્યજી ઉપાધ્યાયજી અને સાધુઓને નમસ્કાર કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ અંતરાત્મા વડે એટલે ભયંતર દશા એમની ઊંચી છે, કારણ કે એમણે પંચાચારનું પાલન કરે છે. પંચાચાર અને એ પરમાત્મા અને એમાં એ પંચાચાર પાલન પરમાત્માની પરમાત્માના ધ્યાનમાં છે. પરમાત્મા
તમે પેલા ગાથા ઉપર લક્ષ આપો ને એટલે તમને બરોબર લાઈન મળશે બોલવાની. તમે પેલા શું કીધું છે આપ ત્રણે પરમેશ્વરના ત્રણની ગાથામાં વાંચો.
આચાર્ય ઉપર પરમાત્મા બધા અંતરાત્મા વડે સ્થિત છે
એની એનું લક્ષણ મુખ્ય કીધું છે.
પરમ સમાધિમાં સ્થિત છે મુનિયો પરમાત્મા જોઈ.
તમે ગાથાનું અનુવાદ તો વાંચો, એમાં માઇન્ડ એપ્લાય કરો. નીચ શરૂઆત થાય છે ને સાતમી ગાથા, હા વાંચો.
મુનિયો પરમાત્મા જોઈ પરમ સમાધિ સ્થિત
વાંચો પેલા આખો.
પરમાનંદ શું હેતુ હો પરમેશ્વરી ત્રણ ચિત બરો એ જ.
હા હા એ જ, પણ તમે પછી તમે વાંચતા કેમ નથી? એમ વાંચો
મુનિયો પરમાત્મા જે પરમ સમાધિ.
આ જે ત્રણ આચાર્ય ઉપાધ્યાય સાધુ કોણ છે એનું પેલું લક્ષણ આપ્યું છે, પછી તો વિવરણ છે.
પોતાની સમાધિમાંથી અંતરાત્મા પરમાત્માને જોવે છે.
જુઓ જ્ઞાન પેલા પરમ સમાધિ ધારણ કરીને જ્ઞાન ચક્ષુથી પરમાત્માને દેખે છે તે આચાર્ય ઉપાધ્યાયને સાધુ. આના ઉપર લક્ષ્ય પેલા રાખો કે આ ત્રણ પરમેષ્ટિ છે એ કેવા છે, એનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, કે પેલા એ સમાધિમાં સ્થિત છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેયનું કોમન લક્ષણ એ પરમેષ્ટિ શું કામ, એનું શુદ્ધ સ્વરૂપ શું, પરમેષ્ટિમાં કોનો સમાવેશ થઈ શકે, પરમેષ્ટિ કોને કહી શકાય. પરમ સમાધિમાં સ્થિત છે. સમાધિમાં સ્થિત હોવું એટલે શું, તો અંતરાત્માની અંદર જે સ્થિત થયા છે. સમાધિ અંતરાત્માથી થાય, જેવા અંતર્મુખ થાય તો એ પોતાના આત્મ સ્વરૂપની શોધમાં છે, એટલે બહિર જગતથી નિવૃત્ત થયા છે. તો સર્વ વિરતિ સિવાય કોઈ પંચ પરમેષ્ટિમાં આવે નહીં, સર્વસંગ પરિત્યાગ વિના કોઈ આમાં આવે નહીં. કેમ કે સમાધિ પ્રાપ્ત થવી તે વિરતિનું પરિણામ છે. અંતર્મુખ થવું છે, અંતર ધ્યાન થવું છે, અંતરની અંદર પોતે સાધના કરવી છે, સમાધિમાં સ્થિત થયેલા છે. આ કોઈ પણ હોય આચાર્ય ઉપાધ્યાય કે સાધુ એ સ્થિત થયા છે અને શું કરે છે સમાધિની અંદર, જ્ઞાન ચક્ષુથી પરમાત્માને દેખીએ છે. શું એનો અર્થ કરીશું, એટલે બહિર ઇન્દ્રિયનો તો એને કોઈ ઉપયોગ જ નથી, વિશ્વ તરફ તો એનું કોઈ લક્ષ્ય જ નથી. આ ઇન્દ્રિયો બહિર ઇન્દ્રિય છે એ તો જગત તરફના ઉપયોગને ખેંચે છે, જ્ઞાન ચક્ષુ છે એ તત્વ તરફ જગતના આપણા ઉપયોગને ખેંચે છે. એ પરમાત્માને જીવે છે, શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, શુદ્ધ આત્મા સ્વરૂપનું ધ્યાન કરે છે. સમાધિમાં સ્થિત ક્યારે થવાય, આત્મધ્યાન હોય તો. આત્મધ્યાન ક્યારે થાય, આત્મજ્ઞાન હોય તો. અને કયા આત્માનું જ્ઞાન, શુદ્ધાત્માનું કરું કે અશુદ્ધાત્માનું કરું, તો શુદ્ધાત્માનું ધ્યાન કરે તો જ થાય. અશુદ્ધાત્માનું ધ્યાન કરવાથી સમાધિ પ્રાપ્ત નથી. સવિકલ્પ આત્માનું ધ્યાન થાય કે નિર્વિકલ્પ આત્માનું ધ્યાન થાય, નિર્વિકલ્પ આત્માનું ધ્યાન. તો એ જ્યારે નિર્વિકલ્પ બને તો આ ત્રણે ત્રણ એટલી બધી કેટલી ઉત્કૃષ્ટ, પંચ પરમેષ્ઠીનું મહત્વ કેટલું બધું અંદર આવે છે આપણને, કે પાંચ પરમેષ્ઠી જૈન દર્શનની અંદર આ મહામંત્ર 14 પૂર્વના સારરૂપ ઈચ પાંચ આ અવસ્થામાં આ પદમાં જે જે આત્માઓ સિદ્ધ છે એ પરમેષ્ઠી છે એ સિદ્ધ પદને પામશે જ. અને એને નમસ્કાર કર્યા છે તો એની અંદર અરિય સિદ્ધની વાત કરી કે પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યા છે. એ શુદ્ધ સ્વરૂપ કેવું એ સમજાવ્યું. અરિયંત એ છે કે જે આ શુદ્ધ સ્વરૂપને પામવાનો માર્ગ બતાવે છે, માર્ગને આલોકિત કરે છે. પણ આ ત્રણ બાકીના છે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, એની કેટેગરી શું, પછી એના ભેદ આવે છે. પેલા કોમન, એટલે મેં તમને કીધું કે તમે ચાલશો એટલે પછી તમને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ દરેકમાં તમારું માઇન્ડ કામ કરશે. પણ તમે એની અંદર જુઓ કે એને આ એક જ ગાથામાં ત્રણનો સમાવેશ કર્યો છે, તો ત્રણેયનું કોમન વસ્તુ કીધી છે. એમાં બે વસ્તુ કોમન કીધી છે. કઈ કીધી? પરમ સમાધિમાં સ્થિત. આ ત્રણેય લોકો આ ત્રણ પદમાં બિરાજમાન જેટલા આત્માઓ છે એટલા, એનું મુખ્ય લક્ષણ કયું? એ પરમ સમાધિમાં સ્થિત, એ અંતર્મુખ હોવો. અને બીજું લક્ષણ, જ્ઞાન ચક્ષુથી કોને જીવે છે? પરમાત્માને જીવે છે. પરમાત્મા એટલે શુદ્ધ સ્વરૂપ, આત્માનું, શુદ્ધાત્માનું સ્વરૂપ. હવે 837 નો પત્ર વાંચો તો ખ્યાલ આવે કે સદગુરુ ભલે અત્યારે છઠ્ઠા ગુણ સ્થાનકમાં છે, પણ નિસ્દિન કઈ દશાનો ઉપાસક છે? કેવલ્ય દશાનો ઉપાસક છે. દિન પ્રતિદિન એની ચારિત્રની પરિણતિ એના તરફ છે, વધતા ભાવ છે, વર્ધમાન દશા છે. આને અમે સદગુરુ કહીએ છીએ, બીજાને નહીં. જ્ઞાન સમાધિથી, જ્ઞાન ચક્ષુથી પરમાત્માના સ્વરૂપને જોનારો અને નિત્ય પ્રતિ પરમાત્મા તરફ જનારો, પોતાના આત્માની શુદ્ધિ કરનારો, આ જે છે એ ભલે અત્યાર સુધી અર્યંત પદ સુધી પહોંચ્યો નથી, પણ એ જે છે માર્ગનો ઉપદેશક છે, જેનામાં અપૂર્વ વાણીનો ગુણ છે, જેનામાં પરમશ્રુતપણું છે, એવો જે સાધુ છે એ સદગુરુ થવાને યોગ્ય છે, બીજો નહીં. તો ત્યાં એટલી સરસ વાત મૂકી કે જ્ઞાન ચક્ષુથી પરમાત્માને દેખે છે. હવે જ્ઞાન ચક્ષુથી દેખે છે તો જ્ઞાન ચક્ષુ ખુલ્લા હોવા જોઈએ કે નહીં? સોનલબેન, આપણે તો બોલીએ જ્ઞાન ચક્ષુ, પણ જ્ઞાન ચક્ષુ પર તારે જ્ઞાન ચક્ષુ છે? અંતર ચક્ષુ એ જ્ઞાન ચક્ષુ, પણ અંતર ચક્ષુ છે, અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ એ સાધી, એ અંતરદ્રષ્ટિ એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, મૂઢ નથી. તું બધી ઇન્દ્રિયોનો વેપાર બંધ કર તો મૂઢ થઈ જા. તો મારું જે કંઈ આ જાતે અત્યારે સામર્થ્ય છે જ્ઞાનનું, એ ઇન્દ્રિયના કારણે છે કે મારા સ્વભાવને કારણે છે? તો એકે ઇન્દ્રિય ન હોય તો બધી ઇન્દ્રિયમાં જીવ કોમામાં જાય તો એ અજ્ઞાન હોય કે ન હોય? કર્મ બાંધે કે ન બાંધે? સ્વાતિબેન પકડો, બરોબર છે ને? જ્ઞાન ચક્ષુ જેના ખુલ્લા છે, જ્ઞાન ચક્ષુ ખુલવાના છે એટલે જ્યારે જેને પોતાના આત્માનું ભાન થાય, પ્રતીતિ થાય, એને જે થયું એ એના જ્ઞાન ચક્ષુ ખુલ્યા છે. આને કહ્યું કે એને દર્શન થયું, સમ્યક દર્શન થયું. દર્શન એ દ્રષ્ટિનો ગુણ છે. તો ક્યાંથી દર્શન થયું? કે જે દેખાય છે એ રૂપીને જ જોતો, અરૂપીને જોવાનું સામર્થ્ય એના જ્ઞાન દ્વારા જેને થયું કે હું આત્મા છું આ દેહની અંદર, ભાઈ દેખાતો નથી તો કે ચર્મચક્ષુનો વિષયથી તું જો એટલે ન દેખાય. ચર્મચક્ષુથી તું પ્રયત્ન કર તો તને આત્મા નહીં, જેથી જ્ઞાન ચક્ષુ ખુલશે તેથી તને આત્મા. એને દર્શન કીધું જ્ઞાનીઓએ. અને કેવો દેખાશે? જાણ્યો સર્વેથી ભિન્ન, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત. તો સંકિત સમ્યક દર્શન છે. તો સાહેબ એને શું દેખાણું? એની આંખો તો નબળી હતી. અથવા ઈ પ્રજ્ઞાચક્ષુ હતો અને સમાધિમાં ગયો, એને શું દેખાય? તો કે ના ભાઈ, ચર્મચક્ષુનો આ વિષય જ નથી. અધ્યાત્મ, આત્મજ્ઞાન, પરમાર્થ માર્ગ એ ઇન્દ્રિયોનો વિષય નથી. એ વિષય માટે ગુરુ કોણ? તો કે અજ્ઞાનમ તિમિરાંધાનમ જ્ઞાનાંજન સલાહ કયા, કે જેણે આંખ ઉપર અજ્ઞાનના પડડ છે અમારી આંખોમાં. અમારી પાસે આંખો છે પણ પડડ કેવા છે? અજ્ઞાન. એ જેણે ભેદીને અંતર ચક્ષુ ખોલી દીધા. નેત્ર ઉન્મિલિતમ યેન, ચક્ષુર ઉન્મિલિતમ યેન, એને અમારા ચક્ષુની અંદરના પડડ હતા, અંતર તરફ જે બંધ હતા. મોતીઓ અંદર છે, આપણે બહાર ઉતરાવા નીકળ્યા છીએ અને ઉતારી દેશે ડોક્ટરો, પણ મોતીઓ છે એ અંતરદ્રષ્ટિ નથી થતી. આંખ બંધ કરી દો તો મૂંઝાઈ મરીએ છીએ કે જલ્દી ખોલો નહીતર શું થઈ જશે. અરે શુદ્ધ આત્મા દેખાય. જો જ્ઞાન ચક્ષુ ખુલે તો એ ગભરાય. જ્ઞાન ચક્ષુ જેના ખુલે એ જલ્દી જલ્દી આંખો ખોલી નાખો, એને બીક લાગે. આપણી મુશ્કેલી છે કે આપણે સમાધિના ધ્યાનમાં જઈએ છીએ કેવા ખાતર, પણ આપણા જ્ઞાન ચક્ષુ ખુલેલા હોવા નથી એટલે આપણે કહીએ છીએ કે જાજી વાર સ્થિરતા રહેતી નથી. જોઈ લઈએ છીએ કે હું યાદ છું ને, બીજો કોઈ આવ્યો નથી ને, કારણ કે દ્રષ્ટિ નથી. અને કઈ દ્રષ્ટિની વાત છે? આખા પરમાર્થ માર્ગ અને સંસાર માર્ગમાં એક વ્યવહાર દ્રષ્ટિ છે. જગતના પદાર્થો જોવાના છે, એક પોતાના શુદ્ધ સ્વરૂપને જોવાનું છે. એ પોતાનું શુદ્ધ સ્વરૂપ અરૂપી છે એને જોવાનું છે, અદ્રશ્ય છે એને જોવાનું છે, અમૂર્ત છે એને જોવાનું છે. એ જોવા માટે આ ચક્ષુ કામ આવે એમ, ચર્મ ચક્ષુ કામ આવે એમ. તો આ ત્રણે ત્રણ જે પદ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એનું કોમન ઓળખાણ આપે છે કે એ પરમ સમાધિમાં સ્થિત છે. એટલે સર્વસંગ પરિત્યાગ અથવા સર્વવિરતિ કરીને શું કર્યું કે જગતથી એણે પોતાની દ્રષ્ટિ હટાવી લીધી છે. એ તો હવે પોતાના નિજ સ્વરૂપમાં જેટલું જેટલું એને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય એ પ્રકારે હવે એની પૂર્ણતાનો પ્રયત્ન કર્યો છે. મોક્ષ કયો નિજ, આ શુદ્ધતાનો પ્રયત્ન એણે શરૂ કર્યો છે. અને શુદ્ધતાનો પ્રયત્ન શરૂ કરવા માટે જગત તરફથી દ્રષ્ટિ હટાવી દીધી છે. એટલે સમાધિમાં સ્થિત થવું એટલે પોતાના અંતરાત્મામાં સ્થિત થવું, એ તે સમાધિમાં સ્થિત થવું છે. અને જ્ઞાન ચક્ષુથી પરમાત્માને જોવું. અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણેયને અમે પરમાનંદની પ્રાપ્તિને અર્થે નમસ્કાર કરીને પરમાત્મા પ્રકાશને હું, આ આચાર્ય કહે છે, જબરજસ્ત આચાર્ય છે યોગેન્દુ, એ કહે છે પરમાત્મા પ્રકાશ એ જે જોવે છે એને એ હું તમને હવે કહીશ. આચાર્યો પાસે જેટલી ક્ષમતા છે એટલી ક્ષમતાથી એ આ વાત કરે. મૂળ માર્ગ પ્રકાશનાર તો તીર્થંકર, પણ આ બધા આચાર્યો તીર્થંકરના માર્ગને પ્રકાશે. એણે જે પ્રકાશ્યો છે એ આપણી પાસે યુક્તિથી આપે, સરળતાથી આપે, સમજાવટથી આપે, ભાષા વ્યાકરણ નહીંની જે ગૂંચ છે એ ગૂંચ કાઢીને આપે. આ આચાર્યોનું કામ, આ ભાષ્ય, આ ગીતાર્થ મુનિવરોનું કામ એ કે ભગવાને એની વાણીમાં જે કહ્યું છે એ વાણી તો ઘણી ગૂઢ છે, એ સામાન્ય જીવ સીધે સીધે નહીં પકડી શકે. એક ભાઈએ કીધું કે શું કરવું, હું તો આગમ વાંચું છું અને ગૂંચવાઉ છું, તો આગમ વાંચીને શું થાય, ગૂંચવાળા સિવાય શું થાય, અને કાં ઊંધું મારવા સિવાય શું થાય, અને ગમ કોણ આપે, ગુરુગમ. આગમ વાંચવા છે પણ આગમથી માર્ગ ન મળે, યુક્તિ જોઈએ. એ ગીતાર્થ આચાર્યોએ એના ઉપર વિવરણ, ટીકા, ભાષ્ય, ચૂર્ણી, એના જે ગ્રંથો લખ્યા છે, અને એ જુદા જુદા નહીંથી, કોઈ એક તત્વ સમજાવવા માટે ન પકડાય તો એ નહીંથી સમજાવે કે અત્યારે બાકીનું બધું ભૂલી જા, તને આંખ સમજ, આપણે સુપર સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ તો એ માત્ર આંખનો ડોક્ટર હોય તો આંખની જ વાત કરે. એમ આ આચાર્યો કેટલાક અમુક તત્વના નિષ્ણાત હોય તો ત્યારે વાત કરી નહીં નહીં કરે, તો એ સર્વાંશે નથી. હવે કેટલાય અબુધ લોકો એના નહીંને જ પકડી લે કે ના આને કીધું છે, પણ એને કીધું છે ને એક અંગની, એક અંગની અંદર પણ એક જ ભાગની વાત કરી છે, એથી વધારે નહીં. આખો ગ્રંથ એના ઉપર આવે, એ સિવાય કાંઈ ન હોય, કારણ કે એ વાતને સ્પષ્ટ કરવી છે, બિલકુલ સ્પષ્ટ કરવી છે. એનો મતલબ કે આખો શરીરનો ત્યારે અભાવ છે, આંખના ડોક્ટર પાસે આંખ બતાવે છે ત્યારે શરીરની અંદર બીજા અવયવો છે કે નહીં, એની અંદર રોગ પણ હોય, એની ઉપાધિ પણ હોય, તકલીફ પણ હોય, પણ અત્યારે શેની વાત કરવી છે આંખ. એમ આ બધા શાસ્ત્રો નૈવાદ, તીર્થંકરને સ્થાપિત કરેલો નૈવાદ સમજવા જેવો છે કે ભાઈ અમુક તત્વ એવા છે કે એના ઉપર તમે કેન્દ્રિત થાવ તો જ તમને પકડાય, નહીં તો નહીં પકડાય. તો થાવ પણ નહીં, એ વસ્તુને સમજવા માટે વસ્તુના પદાર્થના અંશનું વિશેષ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી. પૂર્ણ તો પદાર્થ છે. તો અહીંયા એટલી સરસ રીતે વાત મૂકી છે કે આ જ્ઞાન ગુણથી પરમાત્માને દેખે છે. આ ત્રણ પરમેષ્ટી એટલે પાંચે પરમેષ્ટીનું સ્વરૂપ પહેલાં આપણને જો દ્રઢ થાય તો નૌકાર મંત્રની જે અદ્ભુતતા છે. અને છેલ્લે સરસ લખ્યું છે, છેલ્લી લીટીમાં લખ્યું છે ને કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં રમતા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુરૂપ પંચ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ સદા નમસ્કાર કરવા યોગ્ય અને આરાધવા યોગ્ય છે. આ પીઠિકા બાંધી છે પરમાત્મા સ્વરૂપની, એણે પીઠિકા બાંધી છે કે આ સમજાય તો જ તમને પરમાત્મા સ્વરૂપની અંદર આગળ નથી. આ વાત નહીં પકડાય તો પરમાત્મા સ્વરૂપમાં આપણી મતિ કલ્પના કામ કરશે, અત્યાર સુધીનું જે કાંઈ હશે એ આપણે લગાવ્યા કરશું કે ભાઈ પહેલાં તું સમજી લે કે આ પરમાત્મા સ્વરૂપ સમજવું હશે તો આ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ એ જે સમજાય, અને એ પંચે પંચ પરમેષ્ઠી છે એ સજાત્મ સ્વરૂપ છે. પાંચે પાંચ પરમેષ્ઠીના સ્વરૂપ કારણ કે એ આત્મામાં લીન છે, એ સર્વવિરતી છે, એટલે જગત સાથે એને કઈ સંબંધ નથી. અહીંયા તો દુનિયામાં ઓતપ્રોતો એને સજાત્મ સ્વરૂપની વાત કરે. એ જ્ઞાન ચક્ષુથી પરમાત્માને દેખે છે એટલે પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું એ મારું આત્મ સ્વરૂપ છે. પરમાત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ મારું આત્મ સ્વરૂપ છે. જો અશુદ્ધ સ્વરૂપ દેખાય તો એ મારું આત્મ સ્વરૂપ નથી, અને નથી દેખાતું ત્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ નથી. એટલે સિદ્ધનું સ્વરૂપ પહેલાં જાણી લે. અરિયંત પરમાત્મા માર્ગ બતાવે અને સાથે સિદ્ધનું સ્વરૂપ પણ ઓળખાવે. જો આ માર્ગથી પ્રાપ્ત શું કરવું છે એ પાછો બોલીશમાં. સિદ્ધનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત. સમયસર ગ્રંથ છે એ શુદ્ધાત્માનો ગ્રંથ છે, શુદ્ધાત્માનો ગ્રંથ છે. કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, અહીંયા જો પેલા પેરેગ્રાફની અંદર એની વાત મૂકી છે. દર્શનાચારની ત્રણે ચર પછી જ્યાં વાત આવે છે એ ત્રણ આચાર સમજાવ્યા છે, પાંચ આચાર ધર્મના, અને પાંચ આચારનું પાલન કરાવનાર આચાર્ય, જ્ઞાનીઓની વાણીના અર્થ બતાવનાર ઉપાધ્યાયો, અને પછી સાધના કરનાર સાધુઓ. આ પ્રકારે ત્રણેયનું વિશેષ સ્વરૂપ બતાવ્યું છે. પહેલાં કોમન બતાવ્યું છે, પછી અને આચાર્યની અંદર આખું ધર્મનું સ્વરૂપ. પંચાચારરૂપ ધર્મ છે. ધર્મ એટલે કોઈ એકાંગી નથી, દર્શન એટલે જ ધર્મ નહીં, જ્ઞાન એટલે જ ધર્મ નહીં, માત્ર ચારિત્ર એટલે ધર્મ નહીં, માત્ર તપ એટલે ધર્મ. એટલું સરસ રીતે સંકલના કરી છે કે ધર્મના પાંચ આચાર છે, અને જૈન દર્શન પંચાચારરૂપ ધર્મ કહે છે. દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, જ્ઞાનાચાર, એટલે દર્શન દર્શનાચાર પછી જ્ઞાનાચાર. આ બધા આચારો જે છે એનું પરિપૂર્ણ સ્વરૂપ છે પરમાર્થ માર્ગની સાધના છે, એને ધર્મ કહેવાય, પરમાર્થ માર્ગ કહેવાય. માર્ગમાં એકય અંગ ઓછું હોય નહીં, એકય અંગની ઉપેક્ષા કરીને માર્ગનું સ્વરૂપ થઈ શકે નહીં. એટલે આચાર્યો એ પરિપૂર્ણ માર્ગના છે, એ અરિયંત થવા માટેના છે. આખો માર્ગ આચાર્ય ભગવંત પ્રકાર પોતે આચરે, પંચાચાર પાડે અને જગતના જીવોને પડાવે. બસ આનું કામ આ આચાર્યનું. પણ આ પાંચે પાંચ આચાર્ય આચાર એ આચારનું સમન્વિત સ્વરૂપ, સંકલિત સ્વરૂપ એટલે ધર્મ. અને ધર્મ વિશેની આપણી માન્યતા શું છે એ પણ છે. ધર્મ વ્યવહારિક સ્વરૂપ છે અને ધર્મ તાત્વિક સ્વરૂપ છે. ધર્મમાં દર્શન પણ છે, ધર્મમાં ચારિત્ર પણ છે, ધર્મમાં જ્ઞાન પણ છે, ધર્મમાં તપ પણ છે, અને ધર્મમાં પુરુષાર્થ છે, વીર્યાચાર. કે બધું તું જાણ અને તારી શક્તિ છુપાવી અને કાંઈ ન કરતો તો એ ધર્મનું આચરણ થતું નથી. એટલે શબ્દ શું મૈકો, છતી શક્તિ ગોપવેતે ચોર, આગમમાં શબ્દ છે, ચોર છે ને ગુપ્ત વિજય. પોતાની શક્તિને જે ગોપવીને ધર્મના આચારો આચરતો નથી એના જેવો બીજો કોઈ ચોર નથી. આ વીર્યાચાર છે. વીર્યાચારમાં બીજો કોઈ આચાર નથી બતાવ્યો, પણ જે કીધા છે ઉપરના આચાર દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ તારી શક્તિ પ્રમાણે, શક્તિને ગોઈવા વિના, છુપાવવા વિના, બાનાબાજી કર્યા વિના, બચાવબાજી કર્યા વિના તારે એ ચારે ચાર વસ્તુનું આચરણ કરવું. એટલે મોક્ષના કારણ ચાર કૃપાળુદેવે 918 ના પત્રની અંદર પ્રશ્નોત્તરમાં રૂપિયા આપ્યા છે. મોક્ષના કયા ચાર કારણો? તો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તપ એ ક્રિયાત્મક કારણ છે. નવ પદમાં શું આવે? પાંચ પરમેષ્ટિ, પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એ બધાનો સમન્વય, પોતાનું વીર્ય, પુરુષાર્થ કરવો, સત્ય પુરુષાર્થ, સાચી પોતાની ભાવનાથી એ અંદર આવી ગયો. એ પદ નથી, પદ પોતાનું છે. નવ પદ જેવી કોઈ શ્રેષ્ઠ આરાધના નથી. કે આ પાંચ પરમેષ્ઠિ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ થયા છે તે, અથવા તો થવા માટે જે દિન પ્રતિદિન જેની આરાધના કરી રહ્યા છે એવા જીવો આ પરમેષ્ઠિ છે બધા. એણે જે બતાવેલો માર્ગ છે એની અંદર જે આચરણ કરે છે તપ સહિત, તપ પુરુષાર્થનું સ્વરૂપ છે, સંયમનું સ્વરૂપ છે, એ તપ સહિત જે કરે છે એ નવ પદની આરાધનાથી ઉત્કૃષ્ટ બીજો મોક્ષ માર્ગ માટેનો અસરકારક. એટલે કૃપાળુદેવે કહ્યું અને યશો વિજયજી મહારાજે શું કહ્યું? યોગ અસંખ્ય જે કયા તેમાં નવ પદ સિદ્ધ જાણ. અસંખ્ય યોગ છે મોક્ષ માર્ગના, પણ નવ પદ જેવું એકે નવ પદ. એટલે એમાં એટલી બધી શુદ્ધતા છે. એક તો પંચ પરમેશ્વરની ઉપાસના, પંચ પરમેશ્વરની ઉપાસના, અને પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના. એટલે આ નવ પદનું જબરજસ્ત યોગ એ નવ પદ વિશેષ કરીને કહ્યા છે. તો એ અહીં સિદ્ધ ચક્ર છે. તો અહીંયા દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ આઠે પાંચે પાંચ આચારની અંદર એ પોતે પ્રવર્તે છે અને મોક્ષાભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે. તેઓને હું નમસ્કાર કરું છું. આ ફરી દર્શનાચારનું, જ્ઞાનાચારનું, ચારિત્રાચારનું, તપાચારનું, વીર્યાચારનું સ્વરૂપ ઘરે અભ્યાસમાં લેવું. ઉપાધ્યાયનું સ્વરૂપ, ઉપાધ્યાયની અંદર વિશેષ વાત મૂકી છે કે જે શુદ્ધ ભાવરૂપ મોક્ષમાં જીવ, અજીવ, જગતના અનેક પદાર્થો છે, અનંત પદાર્થો છે, તત્વ છ છે, આ બધાનો ભેદાભેદ કરીને જે માર્ગનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે આ બધું કામ કોણ કરે? ઉપાધ્યાય. ભણે અને ભણાવે, આગમના ગ્રંથ વાંચે અને એમાંથી જે કંઈ તત્વ નીકળે એ તત્વની વિશ્લેષણ કરે, એનાલિસિસ કરે, પૃથક્કરણ કરે અને એ યુક્તિપૂર્વક જગતના જીવોને સમજાવે, એ ઉપાધ્યાયનું કામ આ જ્ઞાનને આપવું. અને જ્ઞાન આપવામાં શિક્ષણની ટીચિંગ ફેકલ્ટી જોઈએ ને, અમારે હિમાંશુ સર જેવી, કે કંઈક સમજાવે તો છોકરાને સમજ પડે, નહીતર શું કામ. એમ ઉપાધ્યાયનું કામ શું છે? આ જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર જે આ પ્રકારનો સૂક્ષ્મ બધા ભેદ છે, આત્મજ્ઞાન તો બધા હોય, પાંચે પાંચ હોય, ઉપાધ્યાયની વિશેષ ફેકલ્ટી છે. જેમ પ્રોફેસરની વિશેષ ફેકલ્ટી શું છે? સમજે અને સમજી શકે અને સમજાવી શકે. માત્ર સમજી શકે તો એ પ્રોફેસર નકામો બુદ્ધુ, અને સમજતો હોય ગોલ્ડ મેડાલિસ્ટ, અને કાંઈ ન સમજાવી શકે તોય છોકરાઓ એમ કે સાહેબ અમારે એનું કામ નથી. અમારે મોરબી હાઈસ્કૂલની અંદર એક પટાવાળો હતો, એ ગણિતનો શિક્ષક થયો. એ પ્રિન્સિપાલને ખબર પડી કે આનામાં જેટલી ટીચિંગ પાવર છે એટલી આ આખા સ્કૂલના શિક્ષકોમાં નથી. મનુભાઈ માસ્તર કહેવાતા, તો બાકીના તો ઘણા ગ્રેજ્યુએટ હતા, પણ છોકરાઓ એમ કે મનુભાઈનો ક્લાસ જોઈ, એમાં અમને મેથેમેટિક્સ સમજાય છે. તો કે મનુભાઈનું શું ક્વોલિફિકેશન છે? કાંઈ નહીં, આપણી કોલેજમાં સ્કૂલમાં પટાવાળા હતા, પણ ભણીને હતા, પટાવાળા એમને નહોતા. પણ એને એટલું બધું સમજાવવાની એક એક પદ્ધતિ, થિયરમ સમજાવે તો એવું સમજાવી દે, એલ્જીબ્રાનો અંક એટલો સમજાવી દે કે છોકરાને બધી રીત બેસી જાય. અને ગોલ્ડ મેડાલિસ્ટને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલો એમને ઊભો રહીએ, બોકાજે ઊભો, કાંઈ વસ્તુ સમજાવી શકે તો ફેર પડે છે. અહીંયા ઉપાધ્યાયની આ વસ્તુ છે. આચાર્ય પણ બધું જાણતા હોય છે, પણ આચાર્યને જ્યારે ભેદ સમજવો હોય ત્યારે ઉપાધ્યાયને બોલાવે કે આની અંદર આ શું કહ્યું છે, આની અંદરનો આનો અર્થ શું છે. આવી સાધુની સમાચારી છે એની જ્યારે એના મળે ત્યારે બધા આવા ઉપાધ્યાયો એને આગળ કરીને એની પાસે સમજે. સાધુઓની શિબિર થાય ને ત્યારે એમાં કોણ મોટો આચાર્ય છે એ મળે, કોણ વસ્તુને જાણકાર છે, કેની જ્ઞાન પ્રતિભા, શ્રુત પ્રતિભા, આ શ્રુતના અગમ નિગમના રહસ્ય પકડી લીધા છે જે, અને જે પકડાવી શકે છે, તો એ આવા અગમ નિગમના કોયડાના ઉકેલ આપે, એના ઉકેલ આપે, સમજણ આપે, યથાર્થ સમજણ આપે. તો આવું ઉપાધ્યાયનું સ્વરૂપ છે. એટલે દરેક દ્રવ્યની અંદર નિજ શુદ્ધ દ્રવ્ય, નિજ શુદ્ધ તત્વ, નિજ શુદ્ધ પદાર્થ, શુદ્ધ ભાવ, ઉપાધેય શું, હેય શું, જ્ઞેય શું, આ બધા ભેદ કોણ કરે? આ ઉપાધ્યાયની ફેકલ્ટી, એટલે ટીચિંગ ફેકલ્ટી, આપણે શું શુદ્ધમાં આપણા વ્યવહાર ભાષામાં કહીએ તો એની ટીચિંગ ફેકલ્ટી, એને સમજાવવાની વિશેષ અનુકૂળતા છે. તો આ એ જ્ઞાન આચરણ અને અભેદ રત્નાયાત્મકનો નિશ્ચય મોક્ષ માર્ગ છે તેના માર્ગનો જેવો કથન કર્યા કરે છે. વિધિ નિષેધ આ બધી વસ્તુ ઉપાધ્યાયના ફેકલ્ટીમાં આવે. એટલે આપણે જુઓ કે અત્યારે જે કંઈ ઘણીવાર આપણે વધારેમાં વધારે ઉદાહરણ આવતા હોય તો યશોવીજીજી મહારાજનું આવે, દેવચંદ્રજીનું આવે, આ બધા ઉપાધ્યાય હતા, આચાર્ય નહોતા. પણ સાગર શ્રુત સાગર પી ગયા હતા, અને એની અંદરનો અર્ક શું છે, સૂત્ર સમુદ્રને મંથન કરીને એમાંથી શું નીકળે છે એ બતાવવાનું સામર્થ્ય જેની પાસે હતું, અને અકાટ્ય તર્ક, ગમે તેવા દર્શનના પંડિતો આવે, ઉપાધ્યાય હોય, એટલે આખો માર્ગ દાર્શનિક સ્વરૂપ બરોબર સ્પષ્ટ રૂપની અંદર મૂકી દે. આ ઉપાધ્યાયનું સ્વરૂપ છે. અને ઉપાધ્યાય જેટલો પ્રકાશ પાડ્યો છે આગમ ઉપર, આચાર્યો આચાર કરાવી શકે, એનું શાસનનું ગચ્છ સમુદાયની વ્યવસ્થા કરી શકે, પણ ઉપાધ્યાયના ભેદ, એટલે જે ગચ્છમાં, જે સમુદાયમાં, જે માર્ગની અંદર ઉપાધ્યાયો ઉત્પન્ન થતા હોય એ માર્ગની અંદર સમયે સમયે જ્ઞાનનો પ્રકાશ થયા જ કરે. શાસ્ત્ર રચાય નહીં, તો શાસ્ત્ર રચાય નહીં, ખબર જ ન પડે, સમજણ જ ન પડે. એટલે વિતરાગના શાસન સીધું કંઈક આગમ હાથમાં લઈએ એટલે કંઈ બહુ એક્સપર્ટ થઈ જાય, કશું જ ન સમજ પડે. તો એ ઉપાધ્યાય છે. અને પછી સાધુની વાત શું મૂકી છે, આત્મ સજાત્મ તત્વની આરાધના રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુ છે, એને હું નમસ્કાર કરું છું. સાધુનું કામ શું? બસ આરાધના કરે. જે ઉપાધ્યાયોએ બતાવ્યું છે, જે આચાર્યોએ જે આચાર બતાવ્યો છે, અત્યારે પહેલું કામ તો એનું, આ તો મુખ સાધવાનું બાજુમાં ને પોતે આચાર્ય થઈ જાય. જેને આરાધના કરી નથી એને એના ઉપર કમાન્ડ કેવી રીતે આવે? જે રોજ એક્સરસાઇઝ જેને કરી હોય, લશ્કરની કવાયત એ જેથી મેજર થાય ને, તેથી એ સફળ નેતૃત્વ કરી શકે. એમ જેણે રોજની સાધના કરી નથી જીવનભરની, તપ્યો નથી જે તપમાં તપ્યો નથી, ધ્યાનની અંદર જે દીઠ થયો નથી, એ આચાર્ય કદાચ થાય તો શું, એના નેતૃત્વનું શું નેતૃત્વ કરે? તો આ બહુ જબરજસ્ત સાધુ છે, એ સમતાનો સાધક છે, એ શુદ્ધ આત્મતત્વનો આરાધક છે. જે જ્ઞાનથી જાણે છે એ પ્રેક્ટિકલ એની માસ્ટરી મેળવે છે. એટલે કૃપાળુદેવે વર્ણન સરસ કર્યું છે કે સાધુની અવસ્થા બે જ, કાં તો એ ધ્યાનમાં હોય, અને ધ્યાનમાં કદાચ રહી ન શકે તો એ સ્વાધ્યાયમાં હોય. સ્વાધ્યાયમાં પણ શું કામ હોય? ધ્યાનનું અનુસંધાન જે છૂટી ગયું હોય એનું અનુસંધાન કરવા માટે. ફરી ત્વરાથી જલ્દીમાં જલ્દી પાછું પોતે અનુસંધાન કરી. એ સિવાય એને કઈ જગતની, એને કોઈ સંસારના કામ ન હોય, એને કોઈ શાસનના કામ પણ ન હોય. એ પોતાની આત્મસમાધિની અંદર જ્યાં સુધી પોતાની એવી સ્થિતિ ન આવે, પ્રેક્ટિસ જેને આપણે કહીએ છીએ મેક્સ મેન પરફેક્ટ, આવી જ્યાં સુધી પોતાની સિદ્ધતા ન આવે ત્યાં સુધી આગળનું પદ સંભાળી શકાય નહીં. સાચો સાધુ ન હોય ત્યાં સાચા આચાર્ય હોઈ શકે નહીં. અને આખું માર્ગનું જે આ બધું ચાલ્યું છે એનું કારણ કે પદના મોહની અંદર સાધના ચૂકાઈ ગઈ, સાધના ગૌણ થઈ ગઈ. 5 વર્ષનું ચારિત્ર પણ હજુ પાયડું નથી ત્યાં એને અભરખા જાગે છે કે આપણા સામૈયા આપણું નામ આવવું જોઈએ. ચાલ્યા કરે, અરે બોલતા શીખી ગયો તેથી શું વળ્યું, એવી ડાઈ ડાઈ વાતો તો સંસારના ગ્રહસ્થીઓ પણ કરે છે અને પંડિતોય કરે છે. આપણા કરતા બહુ સારું બોલી શકે છે અને ભાટચારણ તો એની તોલે તો કોઈ ન આવે. અરે એક ડાયરો જામ્યો હોય મધરાતે શરૂ થાય હવા સુધી, તેમાં આચાર્ય તો કેવી ઉડી જાય. અને 10-10 હજારની મેદની વચ્ચે લલકારતો હોય પણ વાતનું ઠેકાણું નહીં, એક વાતમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એમાંથી કથા, એમાંથી દુહો, એમાંથી ઓઠવા, એમાંથી આ, એમાંથી આ, હરિકથા કરતો હોય તો હરી ક્યાંય હોય. તો એ કઈ કોઈ યોગ્યતા નથી પરમાર્થ માર્ગની અંદર. પરમાર્થ માર્ગમાં તો એને આત્મતત્વ ઉપર એનો પોતાની પૂર્ણ રીતે જેને કહીએ કાબુ મેળવે છે, એ સ્થિત છે, સ્થિરતા એનામાં આવે. અને એવો ધીર ગંભીર જેનો સંયમ છે એ જ્યારે આચાર્ય પદે આવે ત્યારે એના શાસનમાં કેવા અજવાળા હોય. પરમાત્મા પ્રકાશ થતો હોય એના શાસનમાં, એ જ્યાં જાય ત્યાં વિતરાગ માર્ગની પ્રભાવના થતી હોય અને આ તત્વો જે છે એ તત્વ પ્રકાશિત થતો હોય. કેમ કે જે સંયમમાં સ્થિર છે, અગાધ સંયમ જેનો છે, ગંભીર સંયમ જેનો છે, કારણ કે એને સાધ્યો છે, સમાધિ એને સાધી છે, તપ તપ્યો છે. મુશ્કેલી છે, 2 ચોપડી વાંચીને અહીંયા તો ઉપદેશક થઈ જવું છે. તત્વજ્ઞાનનું કાંઈ સમજ ન હોય તો કે નાના હું આપીશ વ્યાખ્યાન, શું કરવું હવે, સ્વાધ્યાયકાર બધા થઈ જાય. અરે સ્વાધ્યાયકાર થવા માટે તો આર પારને ઓતપ્રોત જવું પડે, એટલો અંદરનો ઉઘાડ થાય, અંદરની દ્રષ્ટિ ખુલતી જાય, બાકીના બધા સંસાર ઉપરની ઉદાસીનતાને વૈરાગ્ય થાય, કામનાઓમાંથી પોતે જાય, નામની કામના, પદની કામના, કીર્તિની કામના, યશની કામના, આ બધામાંથી જ્યારે વિરામ પામે, વૃત્તિઓ વિરામ ન પામે ત્યાં સુધી વિતરાગ માર્ગનો ઉપદેશ કેમ કરવો. એટલે કૃપાળુદેવ કહે છે કે 4th-5th ગુણસ્થાનકે પણ ઉપદેશક પણ ઘટતું નથી. એટલે સદગુરુમાં તો કીધું છે સર્વવીરતી જ હોવો જોઈએ, આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ છે જ નહીં. ગમે તેવો જ્ઞાની હોય એ સર્વવીરતી નથી, એ ગુરુ નથી, સદગુરુ નથી, ગુરુ કરો. 837 પત્ર વારંવાર વાંચો. કૃપાળુદેવના નામે આપણે ઘણું હલાવીએ છીએ પણ કૃપાળુદેવે કીધું છે એની એક એક લીટી વાંચીને એનો અધિકાર શું છે. બહુ ઓછા લોકો જોવા મળે છે કે મારું કામ નહીં સ્વાધ્યાય આપવું હોય, હું નહીં આપીશ, અથવા આ ગ્રંથ હોય આનો અધિકાર મારો નથી. પણ અહીંયા તો એક એક જણ આપણે માનતા હોય કે મારાથી કોઈ શ્રેષ્ઠ છે, શું કરવું. એટલે પરમ તત્વ એના ગૂઢ રહસ્યોથી આખો સમાજ વંચિત રહી જાય છે, લોકોને સાચી દ્રષ્ટિ મળતી નથી. અને પછી તો ગમે તેવી પ્રકારની દ્રષ્ટિઓ મગજમાં એવી ગુમરાય કે પછી કોઈ દિવસ સાચું ભેગું થતું જ નથી, વિષયાંતર થઈ જાય. અને સાંસારિક વ્યવહારિક વાતો મુખ્ય થઈ જાય, તત્વની વાતો ગૌણ થઈ જાય. અને પછી ધર્મના ઉપદેશક રંજન લોકને કરવા કે રત્નાત્રયસુરી જેવી સ્થિતિ આવે કે સાહેબ જીવનભર સુધી અમે ધર્મના ઉપદેશ કર્યા પણ લોકોના મનોરંજન કરવા માટે જ કર્યા, લોકોને કેમ સારું લાગે કેમ ગમે. તો આ માર્ગ લોકોને ગમાડવાનો છે કે જગાવવાનો છે, ગમાડવાનો છે અને જગાડવાનો છે. લોકો જાગૃત બને પોતાના સ્વરૂપ પ્રત્યે, એ વ્યવહારમાં તો જાગૃત છે જ, અને એમાં એને મોજ કરાવવી છે આપણે, એ કામ આપણું નથી. તો અહીંયા સાધુની અવસ્થા છે એ એટલી બધી જૈન દર્શનની અંદર ગંભીર કીધી છે. આવો સાધુ જગતમાં લોકમાં ક્યાંય હોય તો એને નમસ્કાર કીધા છે, નમો લોયે સર્વ સાહુ. આ બધા આચાર્ય ઉપાધ્યાય બધા તો કર્મભૂમિમાં હોય જ્યાં મોક્ષની સાધના ચાલતી હોય, એમ આ સાધુ તો આખા લોકમાં હોય, ત્યાં હોય એને પણ નમસ્કાર પંચ મહા પરમેશ્વરી મંત્રમાં આપ્યો છે કે ભલે ક્યાંય એ આમ લોકમાં શબ્દ એટલા માટે કે કઈ દેખાતો ને છુપો છે આ તો, પણ ક્યાં હશે આ જીવ સાધુપણાની અંદર, જ્યાં હોય ત્યાં આખા 14 રાજલોકમાં હોય જો કોઈ જગ્યાએ આવો સાધુ શુદ્ધ પરમાત્મા ધર્મનું ધ્યાન કરતો હોય અને પોતાના જ્ઞાન ચક્ષુથી પરમાત્માને જોતો હોય, નિર્વિકલ્પ સમાધિ સાધતો હોય, એને અમારા નમસ્કાર રહી ન જવા જોઈએ. અદભુત વાત છે, એને હું નમસ્કાર કરું છું. અને પછી સમાપન કરે છે કે આમ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં રમતા, સહજ એટલે કોઈ પ્રયાસ, હવે એ જે છે પોતાના જીવનમાં છે એ આત્મ સ્વરૂપમાં છે અને આપણે દેહ સ્વરૂપમાં છીએ. શું પ્રયાસ કરીએ છીએ દેહ સ્વરૂપ માટે? સહજ છીએ આપણે દેહ સ્વરૂપમાં રમવા માટે શું પ્રયાસ કરીએ છીએ? કેટલું સહજ છે, ક્યારે વિચાર કર્યો? ક્યારે વિચાર કરીએ છીએ? પણ આપણે શરીરના એક એક પરમાણુની ચિંતા કેટલી કરીએ છીએ, અને સહજ પણ કરીએ છીએ. ક્યાંક કઈ થયું આ 3.5 કરોડ રોમરાજીમાં તો એ તરત જ પ્રયત્ન થઈ જાય છે. કેમ થાય છે? સહજ છે દેહભાવ, સહજ છે. ક્યાંક ખાલી ચડી, ક્યાંક ભાર આવ્યો, ક્યાંક આમ આમ થઈ ગયું, ફટાફટ બધું થવા માંડે. ભૂખ લાગે, પાણી પી લીધું, ખાઈ પી લીધું, આ કર્યું, તે કર્યું, અરે જરાક હમણાં આ છે, હમણાં જરાક ટોનિક લેવું પડશે, હમણાં આ લઉં છું, આ બધું તું કયું શાસ્ત્ર વાંચે? સહજ છે આ ભાવ ઉપાસી ને, કેમ કે તું આત્મામાં છો જ નહીં. આ કે છે પંચ પરમેશ્વરી કેવા છે? તો કે આત્મ સ્વરૂપમાં સહજ છે. એને દેહ સ્વરૂપમાં આવવું હોય તો પ્રયત્ન કરવો પડે. જેને દેહ ભાવમાં આવવા માટે પ્રયત્ન કરવો પડે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે આ કયો પુરુષ છે. પંચ પરમેશ્વરની કક્ષાની અંદર સ્વયં સહજાત્મ સ્વરૂપની અવસ્થાની અંદર જીવતો જાગતા સમયસાર જેવો જે પુરુષ છે એ શ્રીમદ રાજચંદ્ર એના વચનોની અંદર સહજ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. એ પુરુષની વાણી આ એની અંદર કે છે રમતા, એ તો રમે છે પોતાના સ્વરૂપમાં. અને આપણે 1 કલાક અહીંયા આવીએ છીએ તો પ્રયત્ન કરીએ છીએ કે ચાલો આત્મ સ્વરૂપમાં પ્રવેશ કર, થતો નથી. યાદ કરીએ, વાતો કરીએ, શબ્દ બોલીએ, કદાચ ગીત બોલીએ, સ્તુતિ બોલીએ, કાંઈ જો કોઈ હિસાબે ક્યાંક આત્મામાં ક્યાંક મેળાપ થાય, પણ સારું તોય થતો એ હા સર. એટલે અહીંયા સહજમાં રમતા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુરૂપ પંચ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, આ પંચ પરમેશ્વરી છે એ પંચ સહજાત્મ સ્વરૂપનો મંત્ર છે. અને આત્મ સ્વરૂપ સહજ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ, એ મહત્વ ત્યાં સહજનું છે. એને કહે છે આવા ગુરુ સદા નમસ્કાર કરવા યોગ્ય તથા આરાધવા યોગ્ય છે. જો ગુરુ તરીકે કોઈને નમસ્કાર કરવા હોય, જો ગુરુ તરીકે કોઈની આરાધના કરવી હોય તો સહજ આત્મ સ્વરૂપમાં રમતા એવો પુરુષ ગોતી લે જે કહે છે દેહભાવ દેખાડવો પાલવતો નથી. આવો પુરુષ ગોતી લે, પણ સદા દેહભાવમાં જ રમતા, ઉછળતા, કૂદતા, નાચતા, દેહભાવની બધી જ ચેષ્ટાઓ કરતા, એ ક્યારેય આત્મ સ્વરૂપ માટે આપણો ગુરુ હોઈ શકે? કેમ કે પંચ પરમેશ્વરીમાં એનું સ્થાન નથી. અને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેની પીઠિકામાં પંચ પરમેષ્ઠી એ આધારભૂત છે. જૈન દર્શનનો આધાર પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ છે. પીઠિકા એટલે કોઈ પણ વસ્તુ માટે એની ભૂમિકા, પૂર્વ ભૂમિકા, કે એ આવશ્યક છે. એને કહેવાય છે ઇંગ્લિશમાં કન્ડિશન પ્રિસિડન્ટ. આ આવશ્યક શરત અથવા પૂર્વ શરત આ તો હોવું જ જોઈએ. જેમ મતદાન આપવા હોય તો મતદાનની પીઠિકા શું? 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. લગ્નની પીઠિકા શું? 21 વર્ષનો મૃત્યુ અને 18 વર્ષની કન્યા. બધાના બેઝિક ક્વોલિફિકેશન એ જ્યાં સુધી ન હોય, પ્રોફેસર થવું હોય તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય અને એમાં એને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તો, નહીં તો નહીં. દરેક બાબતની અંદર મેડિકલ પ્રોફેશન શરૂ કરવો હોય તો એની પીઠિકા શું? કે ભાઈ તું ડોક્ટરીનો ગ્રેજ્યુએટ હો તો તને થાય, ગમે તેને લાયસન્સ. મારે દવાખાનું ખોલવું છે, મારો સ્વતંત્રતા છે, મારી કોઈ પણ વ્યવસાય કરવાની, ભારતનો નાગરિક છું, તો તને દવાખાનું ખોલવાનું લાયસન્સ મળે, હોસ્પિટલનું મળે. પીઠિકા ક્યાં? તારી ભૂમિકા ક્યાં છે? શરત ક્યાં છે? દરેકની પૂર્વ શરત છે. એમ પરમાત્મા માર્ગની સાધના, પરમાત્મા માર્ગની સાધના, પરમાત્મા સ્વરૂપની સાધનાની પીઠિકા શું છે? પંચપરમેષ્ઠી. આ પંચપરમેષ્ઠીનું સ્વરૂપ છે એ જ આરાધવું છે. અને એ આરાધવા માટે આ પાંચે પાંચ કીધા છે. ફરીથી પાંચે પાંચ આચારનું સ્વરૂપ વાંચી લેવું. હવે આપણે આગળ આ હવે પ્રભાકર ભટ્ટ આગળ કહે છે કે સાહેબ હવે અમારે શું કરવું, એટલે આપણું આગળ શરૂ થશે. એનો શિષ્ય છે આચાર્યનો. Yeah.